હવે આજનો જે મારો વિષય છે એ બે બાબતો પર છે. પહેલી બાબત, પ્રભુના બાળક બનવું અને પ્રભુની સાથે ચાલવું. તો પ્રશ્ન એ છે કે પૃથ્વી પર જે કોઈ વ્યક્તિ જન્મ લેશે તેઓ શું બધા જ પ્રભુના બાળક છે? પ્રશ્ન. આનો એક જ જવાબ હોઈ શકે, કાં તો યસ કાં તો નો. પણ જો તમે યસ કહો છો તો મારો એક કાઉન્ટર ક્વેશ્ચન છે કે કેવી રીતે બાઇબલ પ્રમાણે. પણ જો તમે કહો છો કે ના ના, બધા જે જન્મે છે કંઈ પ્રભુના બાળકો નથી, તો પણ બીજો કાઉન્ટર ક્વેશ્ચન છે કે શા માટે નહીં બાઇબલ પ્રમાણે. તમે શું માનો છો? પૃથ્વી પર જે વ્યક્તિઓ જન્મ લે છે એ શું બધા જ પ્રભુના બાળક છે? યસ કે નો? બે જવાબ મળ્યા છે, એક યસ છે એક નો છે. મેં જેમ કહ્યું એ પ્રમાણે કેવી રીતે યસ કો, કોણે યસ કહે છે? બાઇબલ, ઓકે, બાઇબલ આપણને એમ શીખવે છે કે આપણો જન્મ જ પાપમાં થાય છે. હું અન્યાયપણામાં જન્મ્યો અને પાપમાં મારી માએ મારો ગર્ભ ધર્યો. સો સૌથી મોટો કોઈ વારસો જન્મથી મને ને તમને મળતો હોય તો એ પાપનો છે. એટલે મેં કીધું બાઇબલ પ્રમાણે આપણી વિચારસરણી કે જગતની વિચારસરણી કે થિયોલોજી કે ફિલોસોફી પ્રમાણે નહીં, પણ વર્ડ ઓફ ગોડ એકોર્ડિંગ ટુ ધીસ બુક. ઓકે, એ વાત જોઈએ. ખોટું ના લગાડતા, આ તો આપણે બાઇબલ પ્રમાણે જ વાત કરીએ છીએ. ના કોણ કહે છે? શા માટે નહીં? થેન્ક યુ. બાઇબલ બે જ કલમો હું તમને બતાવીશ ને પછી આપણે આગળ જઈશું. યોહાનની લખેલી સુવાર્તા, હેરિસભાઈ વાંચશો, પહેલો અધ્યાય ને 12મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય અને 12મી કલમ. અહીંયા ગ્રુપ છે, એમાં પ્રભુનું વચન એમ કે છે કે એમાંથી જેટલાએ અને તેટલા, જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. એનો અર્થ કે બાકીના નહીં. બીજી એક કલમ પાઉલ પ્રેરિત જણાવે છે તે આપણે જોઈએ. કોરિન્થીયોને બીજો પત્ર તેનો 6ઠો અધ્યાય અને 17 અને 18 કલમ. હરીશભાઈ વાંચશો બીજું કોરિન્થી 6:17-18. જો આના રેફરન્સમાં તમે આગળ જોશો 14મી કલમથી ઘેરજીને વાંચજો તો પાઉલ પ્રેરિત આ ડિફરન્સ બતાવે છે કે અવિશ્વાસી અને વિશ્વાસી, ન્યાયપણું અને અન્યાયપણું, અજવાળું અને અંધારું, ખ્રિસ્ત અને બલિયાલ, દેવનું ઘર અને મૂર્તિઓ. પણ આ બધામાંથી પ્રભુનો સેવક એમ કહે છે કે તમે એમાંથી નીકળી આવો, અલગ થાઓ, તો પ્રભુ કહે છે કે હું તમારો અંગીકાર કરીશ અને તો હું તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરીઓ થશો એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે. એટલે યોહાનની લખેલી સુવાર્તામાં આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ. કોરિન્થીયના પત્રમાં જે કલમમાં છે એમાં પ્રભુ આપણો સ્વીકાર કરે છે. તમે સમજી શકો છો, અરસ પરસ એકબીજાનો સ્વીકાર કરવાની વાત. અને ત્યારે આપણે પ્રભુના બાળકો બની શકીએ છીએ. હું શા માટે ખ્રિસ્તી છું? એટલા માટે નહીં કે હું દેવળમાં આવું છું, એટલા માટે નહીં કે હું દાન આપું છું, એટલા માટે નહીં કે મારું બાપ્તિસ્મા થયું છે, એટલા માટે નહીં કે હું પ્રભુ ભોજન પાળું છું, એટલા માટે નહીં કે હું દાન આપું છું અને ભાષણો કરું છું. હું એટલા માટે ખ્રિસ્તી છું કે મેં મારા પાપનો પસ્તાવો કર્યો છે, મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા અંગત તારનાર તરીકે સ્વીકાર્યો છે, ઈસુ ખ્રિસ્તે મને સ્વીકાર્યો છે, મારું નામ જીવનના પુસ્તકમાં લખ્યું છે, એટલે હું ખ્રિસ્તી છું. એટલે જો કોઈ ભૂલ ભરેલી માન્યતા તમારી પાસે હોય તો વાલાઓ, આ દેવળમાં સ્પિરિચ્યુઅલ ચેકઅપ કરવાનો સમય છે. અને આપણે માની ના લઈએ પણ મેક શ્યોર કરીએ કે આપણે પ્રભુના બાળકો છે. તો પહેલી બાબત એ છે કે પ્રભુના બાળક બનવું. અહીંયા આગળ જો પહેલી જ કલમમાં લખ્યું છે કે એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારા છો. અને બીજી બાબત એ છે કે પ્રભુની સાથે ચાલવું. તમને ખબર છે ઉત્પત્તિથી માંડીને જો તમે જો છેક પ્રકટીકરણ સુધી, તો જે જે લોકો પ્રભુની સાથે ચાલ્યા છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. હનોકમાંથી લખવામાં આવ્યું કે તે દેવની સંગાથે ચાલ્યો. નું સંબંધી એવું લખવામાં આવ્યું છે કે તે ન્યાયી માણસ હતો. અને અત્યારે જેવી ભ્રષ્ટા અને ભૂંડાઈ અને દુષ્ટતા આ જગતમાં છે, એવી અથવા એનાથી પણ વધારે ભૂંડાઈ નૂહના સમયમાં હતી, અને છતાં પણ એ દેવની સંગાથે ચાલ્યો. ઇબ્રાહીમ મૂર્તિ પૂજા કરતો હતો અને પ્રભુએ એને કોલ આપ્યો ઉત્પત્તિના 12મા અધ્યાયમાં. અને એ કોલ ત્યાં જ, મારી સમક્ષ ચાલ, મારી સાથે ચાલ. અને પછી હેબ્રીઓના પુસ્તકના 11મા અધ્યાયમાં એનું સરસ વર્ણન કરવામાં આવ્યું છે કે વિશ્વાસથી કેવી રીતે ચાલી નીકળ્યો. યુસફ દેવની સંગાથે ચાલ્યો, જેલમાં અને મહેલમાં બંને જગ્યામાં. મૂસા એ પ્રાર્થના કરી કે જો તારી સમક્ષ તો અમારી સાથે ના આવે તો અમને અહીંથી લઈ ના, તારી હાજરી પ્રભુ જોઈએ, અમે તારી સાથે ચાલવા માંગીએ છીએ. ઇસરાયેલ પુત્રોની કચકચ હતી, કકડાટ હતો, ક્રોધ હતો, પણ એ બધાની વચ્ચે મૂસા દેવની સંગાથે ચાલે. યહોશવા, કાલેબ, અયુબ, એઝરા, નેમિયા, એસ્તર, દાઉદ, શિષ્યો, નવા કારણના પાઉલ પ્રેરિત ખુદ દેવની સંગાથે ચાલે. જે કોઈ વ્યક્તિ દેવની સાથે ચાલે છે એ જ બીજાઓને કહી શકે કે શીખવાડી શકે કે કેવી રીતે દેવની સંગાથે ચાલવું. અને પાઉલ પ્રેરિત દેવની સંગાથે ચાલ્યા, અને એટલે એ એફેસના પત્રમાં આ બાબતો જણાવે છે. આ જ્યારે હું વાંચતો હતો, ક્વાઇટ ટાઈમ કરતો હતો, ત્યારે પ્રભુએ 3 ભાગ મને બતાવ્યા. આ 21 કલમમાં 7નો ઘડિયો બોલો ને તો 7 × 21, 7 કલમ મને સીધા 3 ભાગ પડે છે. તો એ પ્રભુની સાથે ચાલવા માટે 1 થી 7 કલમમાં પ્રેમમાં ચાલો એ વાત આપણને જોવા મળે છે. જો તમે બીજી કલમ જોશો તો તરત જ એ વાત લખે છે, અને પ્રેમમાં ચાલો. પણ જો તમે 8મી કલમમાં આવશો તો તરત જ આખી વાત બદલાય છે. ત્યાં પ્રકાશની વાત આવે છે, પ્રકાશમાં ચાલો, 8 થી 14 કલમ. અને જેવા તમે 15ની કલમે એન્ટર થાઓ છો 21મી કલમ સુધી, બીજી છેલ્લી 7 કલમો, તો એમાં પવિત્ર આત્મામાં ચાલો કે દયા માણસની પેઠે ચાલો. હવે પહેલી બાબત, પ્રેમમાં ચાલવું એટલે શું? અહીંયા આગળ લખ્યું છે બીજી કલમમાં, અને પ્રેમમાં ચાલો. જો પ્રેમમાં ચાલવું હોય ને તો પ્રેમમાં પડવું પડે, તો પ્રેમમાં ચાલીશું. જે લોકોના લગ્ન લવ મેરેજ થયા છે એમને શીખવાડવાની જરૂર નથી, પણ તમને બધાને કોઈક ને કોઈક રીતે આનો અનુભવ થાય છે. પણ પ્રભુ એના પ્રેમમાં પડવા માટે યોહાનની લખેલી સુવાર્તા, હેરિસભાઈ, 15મો અધ્યાય અને 9મી કલમમાં આવો કોલ આપે છે. યોહાન 15:9. તમે મારા પ્રેમમાં રહો. પ્રભુના પ્રેમમાં રહેવાથી આપણે એની સાથે ચાલી શકીએ છીએ. તમને ખબર છે, બાઇબલમાંથી જો પ્રેમ શબ્દ કાઢી લો ને તો શું રહે? ખ્રિસ્તી ધર્મમાંથી, ખ્રિસ્તી સંસ્થાઓમાંથી, ખ્રિસ્તી મંડળીમાંથી, ખ્રિસ્તી કુટુંબમાંથી કે ખ્રિસ્તી વ્યક્તિમાંથી પ્રેમ કાઢી લો તો બાકી શું રહે છે? ઝીરો, કશું ના. આપણે આની પર જ ઊભા છે. આપણું જે સ્ટેન્ડિંગ છે તે પ્રેમ પર છે. બાઇબલમાં ઘણી બધી આજ્ઞાઓ આપવામાં આવી છે, પરંતુ એ બધી આજ્ઞાઓનો સમાવેશ શોર્ટમાં 10 આજ્ઞા જે આપણને આપવામાં આવી એમાં થાય છે. અને એ 10 આજ્ઞાને પણ પાછી જો તમારે સમાવેશ કરવું હોય તો 2 આજ્ઞામાં થાય છે. માથી 22:36-40માં આ વાત આપણને જોવા મળે છે. પ્રભુ તારા દેવ પર તું તારા ખરા હૃદયથી, ખરા જીવથી પ્રીતિ કર, અને જેવી પોતા પર તેવી તારા પાડોશી પર પ્રીતિ કર. અને આ બંને આજ્ઞામાં આખા નિયમશાસ્ત્રનો, શાસ્ત્રમાં જે લખ્યું છે એ જ વાલા હું બોલું છું, સમાવેશ થાય છે. અને આ 2 આજ્ઞામાં પણ જો એક શબ્દ હોય તો એ પ્રેમ છે. અને એ પ્રેમમાં ચાલવા માટે આપણો જે નમૂનો છે તે પાવલ પ્રેરિત કહે છે કે જેમ ખ્રિસ્તે આપણી આગળ સ્વાર્પણ કર્યું અને બલિદાન કર્યું તેમ તમે એ રીતે ચાલો. હવે જ્યારે પ્રેમમાં આપણે ચાલીએ છીએ ત્યારે અવરોધો ઊભા થાય છે, અવરોધ નડે છે, ઓબ્સ્ટિકલ આવે છે. અને કયા કયા આવે છે તે 3 કલમમાં બતાવ્યું છે. વ્યભિચાર છે, સર્વ પ્રકારની મલિનતા છે, લોભ છે. પ્રભુનો સેવક એમ લખે છે કે તેમના નામ સરખા પણ તમારે લેવા નહીં, કારણ કે સંતોને એ જ શોભે છે. આપણે સિનર હતા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં નહીને આપણે સેન્ટ બન્યા, સંત બન્યા, સિનર ટુ સેન્ટ. અને આપણને આ શોભતું નથી આ બધી બાબતો જો આપણામાં હોય તો. આગળ જણાવે છે કે મૂર્ખતા ભરેલી વાત અને ઠઠ્ઠા મશ્કરી એ પણ તમારામાં થવી જોઈએ નહીં, પણ એના બદલે જાણે કે આભાર સ્તુતિ કરો. જો તમે 4 કલમ જોશો તો એમ લખેલું છે, કેમ કે જે લોકો આવા કામ કરે છે, વ્યભિચાર અને મલિનતા અને લોભ, તેમને દેવના રાજ્યમાં કોઈ જ વારસો નથી. 6 કલમ બહુ અગત્યની છે. તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવા કામોને લીધે દેવનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે. એદનવાડીમાં જે મોટામાં મોટું પાપ થયું એ ફક્ત વાતોથી જ થયું. ત્યારે શેતાન પ્રવેશ કરે છે અને હવાને છેતરાવે છે અને ભૂલાવે છે, ત્યારે આજ્ઞાભંગ થઈ અને દેવનો કોપ આવ્યો અને એદનવાડીમાંથી નીકળી જવું પડ્યું. પ્રભુના પ્રેમમાં ચાલતા હતા, યહોવા દેવ એમની રોજ સાંજે મુલાકાત લેતા હતા, એ બંધ થઈ ગયો. એટલે પ્રેમમાંથી પાપમાં પડી ગયા. એટલે પ્રભુનો સેવક 1-7 કલમમાં આપણને એ બતાવે છે કે પ્રેમમાં ચાલો અને આ બધી બાબતોથી સાવધાન રહો. બીજી બાબત, જેવા તમે એન્ટર થાવ છો 8 કલમમાં તરત જ કહે છે કે તમે પહેલા અંધકારરૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો, પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. બીજી બાબત, પ્રકાશમાં ચાલવું. તમને ખબર છે જ્યારે ઉત્પત્તિ, પ્રભુએ આ પૃથ્વીની ઉત્પત્તિ કરી ત્યાં સૌથી પહેલું કામ તે આ કર્યું, અજવાળું ઉત્પન્ન કર્યું. અને ઇમિડિયેટલી ફોલોઈંગમાં જે બીજું કામ કર્યું તે કે અજવાળું અને અંધારુંને જુદા કર્યા. રાત્રે તમે ગમે ત્યારે ઘરમાં પ્રવેશ કરો છો અને લાઇટની સ્વિચ ઓન કરો છો, તરત જ અંધારું જતું રહે છે. અંધારા માટે ભાઈ બીજી સ્વિચ હોતી નથી, ભાઈ બીજી સ્વિચ પાડો તો અંધારું જતું રહે. એક જ સ્વિચ પાડો તરત જ અંધારું જતું રહે છે. આપણે પ્રકાશના સંતાનો છે અને આપણે પ્રકાશવાનું છે. વાલો, જ્યાં આગળ આપણે નોકરી કરીએ છીએ, જ્યાં આગળ આપણે અભ્યાસ કરીએ છીએ, જ્યાં આગળ આપણે બિઝનેસ કરીએ છીએ, જ્યાં આગળ પ્રભુએ જુદી જુદી હેતુસર આપણને મૂકેલા છે, એનું એક જ કારણ છે કે ત્યાં આગળ આપણે પ્રકાશીએ. ત્યાં આગળ આત્મિક અંધકાર છે અને મને અને પ્રભુ તમને પ્રભુ પ્રકાશવાનું કહે છે. તમે જગતનું અજવાળું છો, માથી 5:14. અને એ માટે જો પ્રભુની સંગતમાં આપણે ચાલીએ છીએ તો પ્રકાશનું ફળ તે મારા અને તમારા જીવનમાં પ્રગટ થાય છે. 9 જુઓ, કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયપણામાં તથા સત્યમાં છે. જ્યારે આપણે પ્રકાશમાં ચાલીએ છીએ ત્યારે આ બધા ફળ આપણામાં ઉત્પન્ન થાય છે. પણ સાથે સાથે એક ચેતવણી પણ છે, જેમ લખવામાં આવ્યું છે 1 John 5:6 કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. જ્યારે આપણે પ્રકાશમાં ચાલીએ છીએ ત્યારે પ્રભુને પસંદ પડતું શું છે તે તરત આપણે પારખી શકીએ છીએ. આપણે અંધારાના કામોને વખોડીએ છીએ. તમે ખાસ નોંધ લો કે આ 7 જે લખવામાં આવી છે એમાં 6 પ્રકાશ શબ્દ આવે છે. એટલે કેટલું બધું મહત્વ પ્રભુનો સેવક આ બાબતને આપે છે. તમને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે સૌથી પહેલો પ્રકાશ થયો. અંધકારમાં ચાલનાર લોકોએ મહાન પ્રકાશ થયો. પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું ત્યારે પ્રકાશ થયો. પેલા ચોકીદારો હતા ને તે કહે છે ધ્રુજી ગયા. માથીની સુવાર્તામાં એવું લખ્યું છે. અને જે બહેનો પ્રભુ ઈસુનું દર્શન કરવા માટે આવી હતી એ પણ બી ગઈ. એટલે ગુતે શું કહું, બીહોમાં. મને ખબર છે તમે શું શોધો છો. તમે પ્રભુ ઈસુને શોધો છો ને એ નથી, પણ એ તો ગાલિલમાં છે. પણ એ વખતે પણ પ્રકાશ થયો હતો. અને હજુ એક છેલ્લો પ્રકાશ થવાનો બાકી છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે. તમારે કલમ જોઈ હોય તો હું તમને બતાવું. પ્રકટીકરણનું પુસ્તક 19:12. આખો જે 19 છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની વાત બતાવે છે, પરંતુ 12 એવું લખ્યું છે પ્રકટીકરણ 19:12, અને તેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ પ્રકાશમાન થઈને અગ્નિની જ્વાળા સમાન આ પૃથ્વી પર આવનાર છે. પ્રેમમાં ચાલવા માટે પ્રભુ કોલ આપે છે, પ્રકાશમાં ચાલવા માટે કોલ આપે છે. અને ત્રીજી અને છેલ્લી બાબત જે 15-21 છે, પવિત્ર આત્મામાં ચાલો. તમે 1:12 જોયું કે એમાં એમ લખ્યું છે કે જ્યારે આપણે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે દેવના દીકરા કે દીકરીઓ બનીએ છીએ. પરંતુ એ જે વ્યાખ્યા છે એ અપડેટ થાય છે રૂમિયોના પત્રમાં. ત્યાં આગળ 8:14 એમ લખ્યું છે કે જેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા. યોહાનની સુવાર્તામાં એમ લખ્યું છે કે જેટલા તેનો અંગીકાર કરે છે. પછી હવે તમે આગળ વધી રહ્યા છો એટલેથી અટકી નથી જતા, પણ હવે તમે આત્માથી દોરાવ છો પ્રભુના પવિત્ર આત્માથી. અને આ જે રોમિયોના પત્રમાં જે અપડેટ થયેલી વ્યાખ્યા છે તે ગલાતિયોના પત્રમાં એનાથી પણ વધારે અપડેટ થાય છે. 5:25. એમાં એમ લખ્યું છે કે જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. પવિત્ર આત્મા આપણામાં આવે છે, વાસો કરે છે અને એ આપણને દોરે છે અને ચલાવે છે. હું રોજ સવારે કેસ્ટર એવન્યુ પરથી જઉં છું અને કોઈક ને કોઈક વખતે તો પેલી ઇલેક્ટ્રિક બસ છે તે આગળ જ હોય, અને એ બસ જોઈન્ટ કરી લઈશું ઉપર એના ઇલેક્ટ્રિક વાયર સાથે. બીજી જે બધી બસો છે એ ગમે ત્યાં ફરી શકે છે, ગમે ત્યાં જઈ શકે છે, પણ આ બસ છે એને તો એના ટ્રેકમાં જ જવું પડે, કારણ કે એને એની સાથે જોઈન્ટ છે અને ઇલેક્ટ્રિક કરંટથી આખી બસ ચાલે છે. એમાં ગેસ કે ડીઝલ પૂરવાનો હોતા નથી. ખ્રિસ્તી જીવનમાં આ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. સતત પવિત્ર આત્માના કોન્ટેક્ટમાં રહીને તે આપણું જીવન ચલાવે છે, દોરે છે. જ્યારે આપણે પવિત્ર આત્માથી દોરવાઈએ છીએ ત્યારે જેમ 15મી કલમમાં લખ્યું છે કે દયા માંસની પેઠે ચાલો. બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે ડાયો માણસ કોને કહેવો એનો ખુલાસો કરે છે. માથીને લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય 24 અને 25મી કલમ. હેરિસભાઈ, માથી 7:24 અને 25. બાઇબલ કહે છે ને કે દયા માણસની પાસે ચાલો, પણ દયા માણસ કોણ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની સુવાર્તામાં સમજાવે છે. જેનો આધાર પ્રભુ ઈસુ છે, જે પ્રભુના વચનો સાંભળે છે અને પાળે છે. અને જ્યારે પ્રશ્નો, પરીક્ષણો અને ગમે તેવી પરિસ્થિતિ રૂપી વાવાઝોડા, રેલ અને આફતો એના જીવનમાં આવે છે ત્યારે વિશ્વાસમાં દ્રઢ રહે છે. આ ખડક તે બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આપણે ગીતમાં ગાય છે ને, જીવતા ખડક ખરિયાળ મારા ઉપર છાયા પર. પહેલું કોરિન્થી 10:14 પાઉલ પ્રેરિત એમ કહે છે કે તે ખડક તો ખ્રિસ્ત હતો. જૂના કરારની વાત કરે છે, જે ખડકમાંથી પાણી નીકળેલું ઇસરાયલ પુત્રોએ પીધું હતું એ ખડક તો બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. જે વ્યક્તિ પવિત્ર આત્માથી દોરાય છે તે સમયનો સારામાં સારો ઉપયોગ કરે છે. અહીં લખ્યું છે કે સમયનો સદુપયોગ કરો. એ વ્યક્તિ હંમેશા દુર્વ્યસનથી દૂર રહે છે. કયું દુર્વ્યસન છે? 18મી કલમ, મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે. આપણી મંડળીમાંથી જેટલા લોકો દારૂ પીવે છે એમને હું કહું છું કે બાઇબલ એમ કહે છે કે દુર્વ્યસન છે. કેટલાક લોકો એનો ખોટો અર્થ કરે છે, ભાઈ બાઇબલમાં તો લખ્યું છે મસ્ત થવાની ના પાડી, પણ પીવાની કંઈ ના પાડી. આ બધી જ ખોટી વાતો છે અને ખોટા બધા બહાના છે. બાઇબલ ચોખ્ખે ચોખ્ખી વાત ના પાડે છે. એટલા જ માટે મેં જે વારાફરતીનું વાચન છે ને એ પરહેજગાર એટલા માટે કરાવ્યું હતું કે જેમાં અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે જે લોકો આવું કરે છે તેમને. પણ બીજી બાબત પણ છે, એ વાક્ય અધૂરું છે. મદ્યપાન કરીને મસ્ત ન થાઓ એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ત્યારે સૌથી પહેલી ગિફ્ટ પવિત્ર આત્માની મળે છે. પરંતુ એ પવિત્ર આત્મા વૃદ્ધિ પામવું, કોન્ટેક્ટમાં રહેવું, પ્રભુના વચનોમાં રહેવું અને એનાથી ભરપૂર થવું એ બહુ જરૂરી છે. અને એટલા જ માટે પ્રભુનું વચન આપણને આ 18મી કલમમાં એમ કહે છે, જે પવિત્ર આત્માથી ભરપૂર છે એની પાસે કેવા ગીતો છે, સ્તોત્રો છે, આત્મિક ગાયનો છે અને ભજનો છે. અમે જ્યારે વિદ્યાર્થીઓ હતા, કોલેજમાં ભણતા હતા અને કેમ્પ કરતા હતા ત્યારે પ્રશ્નોત્તરીનો સમય હોય અને પછી જે બધા વિદ્યાર્થીઓ હોય તેવા પ્રશ્નો પૂછે, સિનેમા જોવું એ પાપ છે? સિનેમાના ગીત ગાવા એ પાપ છે? બાઇબલમાં એવું કોઈ જગ્યાએ લખેલું છે? એક સ્પીકર એવો જવાબ આપેલો કે સિનેમા એટલે સિનેમા, સિન એટલે પાપ. બોલો, આપણી પાસે 150 ગીત શાસ્ત્રના ગીતો છે અને આ ભજન સંગ્રહમાં હિન્દી અને ગુજરાતી ગીતો છે અને કેસેટો ક્રિશ્ચિયન કેસેટો ઢગલાબંધ છે. તમને ખબર છે જૂના કરારમાં પણ નક્કામાં ગીતો ગવાતા હતા. જ્યારે આ સિનેમા જેવી કોઈ વસ્તુ જ નહોતી, અસ્તિત્વ જ નહોતું, ત્યારની હું વાત કરું છું, બહુ પહેલાના સમયની. એ બધી બાબતોને પ્રભુ પૂરેપૂરી રીતે ધિક્કારતા. તમે કહેશો કે તમારી પાસે કોઈ બાઇબલનું વચન છે? હા છે. તમે ઉગાડશો મારી સાથે આમોસ પ્રબોધકનું પુસ્તક, તેનો 5મો અધ્યાય અને 23મી કલમ. આમોસ પ્રબોધકનું પુસ્તક 5મો અધ્યાય અને 23મી કલમ, પૃષ્ઠ નંબર 795. અને 6ઠો અધ્યાય અને 5મી કલમ.
તમે સારંગીના સૂર સાથે નકામા ગીતો ગાઓ છો.
એટલે સુધી સારંગીના સૂર સાથે કેવા ગીતો ગાઓ છો? નકામા, પ્રભુને પસંદ નથી. એટલે તમારે ને મારે નક્કી કરવાનું છે કે આ પ્રભુને ગમે છે, પ્રભુને પસંદ છે, પ્રભુની નજરમાં સારું છે. જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં પ્રભુનું ભય છે. 21મી કલમ, ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં આધીનતા છે. જે વ્યક્તિનું જીવન પવિત્ર આત્માથી કંટ્રોલ થાય છે એ વ્યક્તિના જીવનમાં પવિત્ર આત્માનું ફળ જોવા મળે છે. ગલાતી 5:22 પ્રમાણે 9 પ્રકારના ફળ. એટલે ફળ તો એક જ છે, ફળો નથી. બહુ સરસ ભાષાંતર કરેલું છે. પવિત્ર આત્માનું, પવિત્ર આત્મા ના નહીં પણ પવિત્ર આત્માનું, એટલે એક જ ફળ છે. જસ્ટ લાઈક નારંગી, નારંગી આમ ખોલીએ ને તો પછી અંદરથી બધી પેશીઓ નીકળે, એવા 9 પ્રકારના સદગુણો એ વ્યક્તિમાં જોવા મળે છે. અને એ તો આ છે: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ. બાઇબલ કહે છે કે આની વિરુદ્ધ કોઈ જ નિયમ નથી. જ્યારે આપણે પવિત્ર આત્માથી દોરવાઈએ છીએ ત્યારે માથીની સુવાર્તા 7મો અધ્યાયની 20મી કલમ એમ લખ્યું છે કે તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. કોઈને આઈડેન્ટિફાઈ કરવું હોય તો કેવી જાણી શકીએ? અથવા હું મારા વિશે કેવી રીતે જાણી શકું કે મારું જીવન પવિત્ર આત્માથી ભરપૂર છે કે નહીં? પવિત્ર આત્માનું ફળ મારા અને તમારામાં જો ઉત્પન્ન થાય છે, દેખાય છે, આ બધા ગુણો જો મારામાં છે, હું જાણી શકું. પ્રભુ આપણી સહાય કરે કે આપણે જો એના બાળક બન્યા ના હોઈએ તો સૌથી પ્રથમ એના બાળક બનીએ, અને જો એના બાળક બન્યા છે તો આપણે એની સાથે ચાલીએ, પ્રેમમાં ચાલીએ, પ્રકાશમાં ચાલીએ, પવિત્ર આત્મામાં ચાલીએ. પ્રાર્થના કરીએ. આપણે આપણી આંખો બંધ રાખીએ, પ્રભુના વચનના પ્રકાશમાં આપણે આત્મ પરીક્ષા કરીએ. આપણે બેંકમાં જઈએ છીએ ત્યારે આપણું ફાઇનાન્શિયલ ચેકઅપ થાય છે, જે આપણે ડૉક્ટરની ઓફિસમાં જઈએ છીએ ત્યારે આપણું ફિઝિકલ ચેકઅપ થાય છે, પણ જ્યારે આપણે દેવના ઘરમાં અત્યારે બેઠેલા છે ત્યારે આપણું સ્પિરિચ્યુઅલ ચેકઅપ કરી. તો સૌથી પ્રથમ તો આપણે જાણી લઈએ કે શું પ્રભુનો દીકરો કે દીકરી બની છું, શું મેં પ્રભુનો સ્વીકાર કર્યો છે. જો જવાબ ના હોય તો એ બહુ જ સાદી અને સીધી બાબત છે. પાપનો પસ્તાવો કરો, પ્રભુના લોહીમાં માફી મેળવો, પ્રભુનો સ્વીકાર કરો અને તેના દીકરા દીકરીઓની ખાતરી મેળવો. પણ જો તમે પ્રભુના બાળક છો અને તમને ખાતરી છે તો બીજો પ્રશ્ન એ છે કે તમે પ્રભુની સાથે ચાલો છો, પ્રભુના પ્રેમમાં ચાલો છો, તેની આજ્ઞાઓ પાળો છો, તેના પ્રકાશમાં ચાલો છો, તમારા જીવનમાં ભલાઈ, ન્યાયપણું અને સત્યતા જણાઈ આવે છે. શું તમે પવિત્ર આત્માથી કંટ્રોલ થાવ છો? પવિત્ર આત્માનું ફળ તમારા જીવનમાં, તમારા કુટુંબમાં જોવા મળે છે. ગીતમાં ગાય છે, શું તમે રોજ ચાલો છો ઈસુની સાથ? સફાઈ પામવા શું ખ્રિસ્તની પાસે આવ્યા છો? શું ઈસુ પર રાખો છો દિન રાત વિશ્વાસ? સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? આ પ્રાર્થનાનો સમય છે. વિનંતી કરો, કૃપાનો અનુભવ કરો, અને પ્રભુ મારી અને તમારી સહાય કરશે. અમારા મુખના શબ્દો અને અમારા હૃદયના વિચારો તમારી પવિત્ર હજુરમાં માન્ય થાઓ. આમેન.